ઓમ શ્રી સાંઈરામ. ઈશ્વરમ્મા પસંદ કરાયેલી માતા. પ્રકરણ 15, મૂગી સાધના. જગતમાં એકમાત્ર જ્ઞાતિ છે અને તે માનવતાની જ્ઞાતિ. એ વાતને ઉપર છલ્લી રીતે સ્વીકારવા માટે પણ માને વર્ષો લાગ્યા. માડી, હોલેયા અને એવા બીજા જૂના નામો ઉપર નવું નામ હરિજન ચોંટાડવામાં આવ્યું, પણ તેનાથી સૈકા જૂના પૂર્વગ્રહો લોકોના મનમાંથી ઓસર્યા નહીં, એ પાપના છૂંદણા ધોઈ ન શકાયા. સ્વામીએ તેમને જણાવ્યું, હરિજનનો અર્થ ભગવાનના માનવી, એટલે તમે પણ ઈશ્વરીય સંતાન છો. હરિજન એક જ જ્ઞાતિ છે અને તે માનવતાની. તેમણે કહ્યું, પણ ગામડાઓમાં તો જ્ઞાતિઓના વાળા એવા ને એવા અકબંધ જ છે. જ્ઞાતિઓના આ પિરામિડમાં સૌથી નીચે ગંદા ધંધા અને સૌથી ઊંચે સ્વચ્છ ધંધા. ગામના અસ્પૃશ્યોના લાચારી અને હતાશા પ્રત્યે ઈશ્વરમ્માને કરુણા થતી, અને સ્વામી જ્યારે આસપાસના ગામોની સેંકડો ગરીબ સ્ત્રીઓને અવારનવાર સાડીઓ મોકલતા ત્યારે તેમનો ચહેરો આનંદથી ઝળહળી ઉઠતો. તેઓ પોતાના સાથીઓને કહેતા, તેમણે તો સ્વપ્નમાં એ કલ્પના ન કરી હોય કે આવી મોંઘી સુંદર સાડી તેમને પહેરવા માટેનો અવસર મળશે. એ સાડીઓ તેઓ ઉત્સવ પ્રસંગે જ પહેરશે, તેમના સંતાનોના લગ્ન પ્રસંગે પહેરશે. આવી રીતે ભેટ આપી એ જુદી વાત, અને તેમના ઘરોમાં જઈ જઈ તેમને સ્પર્શીને તેમની સાથે ભોજન કરવું એ અલગ વાત છે. ગામના ખૂબ જ ક્રાંતિકારીઓ પણ એનો સ્વપ્નમાં વિચાર ન કરી શકે. પરંપરાથી ચાલી આવેલા વિધિ નિષેધોને ત્યજી દેવા માટે તથા વિનાશક સામાજિક ક્રાંતિ સર્જવા બદલ તેમની ટીકા નિંદા થઈ. ઉત્પરથી આવતા યાત્રાળુઓની જ્ઞાતિ બાબતે માતાએ ક્યારેય પૂછપરછ ન કરી. તેમને માટે બધા અસ્પૃશ્યો જ હતા. હરિના સાચા જન, તેની સ્પૃશ્યતા અને સન્માનની માત્રાઓ નક્કી કરવા માટે તેમની જ્ઞાતિઓની પૂછપરછ કરવી એ ખરેખર અનાદર છે, પણ સાથે સાથે જ લોકો અને તે પોતે જે ન્યાજ્જા જાણે છે તે હકીકતને અવગાળી ઉપેક્ષી કે ફગાવી કેવી રીતે શકાય. ગામમાં તો કોઈ જાતિ, ન્યાત કે જૂથના વિરોધમાં કે તરફેણમાં જે રીતનો પવન ફૂંકાતો હોય તેને અનુકૂળ થવું જ રહ્યું. માતાને ગામડાના ઘરમાં રહેવું હવે મુશ્કેલ લાગવા માંડ્યું. ન્યાજ જાતના ભેદભાવવાળા વાતાવરણમાં તેઓને માટે જીવવું દુષ્કર હતું. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ આ ગામમાં આ બાબતનું પ્રદૂષણ વધવા માંડ્યું હોય એમ તેમને લાગ્યું. નિંદા, કાવતરા, ગુફ્તેગુ, યુક્તિઓ, છેતરપિંડીઓ આ બધા દલિત અને નિર્ભ્રાંત લોકોના શોખ બની ગયા. રામ મંદિરનો ઉપયોગ ભાગ્યે જ રામાયણ વિશેના ધ્યાન અને ઉપદેશના કામમાં હવે આવતો હતો. એ ચર્ચાચોરાનું કેન્દ્ર બન્યો, નાસ્તિક પ્રવૃત્તિઓનું ધ્યાન બન્યું. આ વાતાવરણ માતા ઈશ્વરમ્મા માટે ગુંગળાવનારું હતું. ધીમે ધીમે પરંપરા અને રૂઢિ પ્રત્યેની ગુલામીની ભાવના તેમના મનમાંથી દૂર થવા માંડી, અને તેને બદલે સભાન, અર્થપૂર્ણ વફાદારી તથા આનંદપૂર્ણ સક્રિયતાને સ્થાન લીધું. સંતપણાના સ્વાધ્યાયરૂપ બનેલી શિવરાત્રિ સ્વામીએ આપેલા મહત્વને કારણે ઈશ્વરના ભવ્ય વિચારોમાં ખોવાઈ જવાનું નિમિત્ત બની. સંક્રાંતિનો ઉત્સવ હવે ઓછા વૈભવથી સમય અને નાણાંની બચત કરીને પણ પ્રેમ અને ભ્રાતૃભાવની વૃદ્ધિ સાથે ઉજવવા માંડ્યો. દરેક ઉત્સવ યોગ્ય વર્તનના કોશેટોમાંથી પ્રગટે છે, અને વ્યક્તિ તથા કુટુંબના હાર્દમાં રહેલા પ્રેમના પુષ્પની ઉજવણીના ઉત્સવમાં પરિણમે છે. ગાંડીઘેલી મસ્તીવાળા તહેવારો હવે તેમને માટે થકવી નાખનારા ઉત્સવો ન રહ્યા, તે પવિત્ર બની ગયા, પ્રાર્થનાથી સુવાસિત બન્યા. આનંદપૂર્ણ દશેરાએ એનું વિશેષણ ગુમાવી દીધું, અને તે રક્ષક, દાતા, માર્ગદર્શક, માતાની પૂજાના તહેવારમાં પરિણમ્યું. આમ સમાજમાં ઊંડે ઊંડે ઘર કરી ગયેલા પૂર્વગ્રહો અને માન્યતાઓ ધીમે ધીમે સ્વામીના ઠપકાને કારણે નષ્ટ થતા ગયા. તેમણે જણાવ્યું છે તેમ, ઈશ્વર તરફ જવાના પ્રાચીન અને સાચા માર્ગને ચોખ્ખો બનાવવા, કાંટા ઝાંખરાથી દૂર કરવા અને પંડિતોએ આડા મૂકેલા અંતરાયો દૂર કરવા તેમનું આગમન થયું છે. ઉપનયન અને લગ્ન જેવા સૈકાઓ જૂના વિધિઓના સરળીકરણનો સ્વીકાર અને પ્રશંસા માતા ઈશ્વરમ્મા કરતા થયા. પુટપાથી ખાતે વિધિઓ કરનારા પંડિતોએ તેમને જણાવ્યું કે સ્વામીએ આ ઉત્સવના સારગર વિધિઓને જાળવી રાખ્યા છે. ઉપનયન જેવા વિધિમાં સ્વામીએ દીક્ષાનો વિધિ જાળવી રાખ્યો, ત્યારે લગ્નના કિસ્સામાં એકતા સંવાદિતાનો વિધિ જાળવી રાખ્યો. ખૂબ જ ઉડાવ ઉપભોગો માટેની ઈચ્છાને સંતોષતા લાંબા ચોડા વિધિઓ તેમણે દૂર કર્યા. સ્વામીએ સ્ત્રીને માતાનું માનભર્યું સ્થાન આપ્યું, એથી માતાને અવર્ણનીય આનંદ થયો. દશેરાના 9 દિવસ દરમિયાન સ્ત્રીઓ પ્રાર્થના ખંડમાં સાંજ સવાર દુર્ગા, લક્ષ્મી અને માતા સરસ્વતી તરીકે આદ્યશક્તિની પૂજા કરવા ભેગી થતી હતી. સ્વામી વિધવા સ્ત્રીઓને પણ આમંત્રણ આપતા હતા. દુર્ભાગ્યનો ભોગ બનેલી આ સ્ત્રીઓને રૂઢિચુસ્ત લોકો સૌભાગ્યવતીઓની મંડળીમાં પ્રવેશવા નહોતા દેતા. પુરુષોની આપખુદીએ સ્ત્રીઓને એમ માનવા પ્રેરી હતી કે સ્ત્રીઓએ માત્ર શાસ્ત્રાનુસાર જેને પતિ તરીકે સ્વીકાર્યો હોય તેની નિસ્વાર્થ ભાવે સેવા કર્યા જ કરવી, એનાથી તેમને ઈશ્વરી કૃપા પ્રાપ્ત થાય છે. જ્યારે તેના કર્મના કઠોર પરિપાક રૂપે એ સેવા છૂટવાઈ જાય ત્યારે તેને પૂજા કરવાનો કોઈ અધિકાર નથી. સ્વામીએ સ્ત્રીઓને તે શિક્ષામાંથી ઉગારી લીધી. સ્ત્રીઓને જ્યારે ઓમ શ્રુતિ બોલવાની સંમતિ આપવામાં નાના તેમને સમજાવવામાં આવી છે એવા સમાચાર માતા ઈશ્વરમ્માએ સાંભળ્યા ત્યારે તેમને અતિ આનંદ થયો. વાસ્તવમાં તો આ નિષેધને સ્ત્રીઓ દ્વારા એટલો બધો આદર મળતો કે તેમણે કદી તેને પડકાર્યો નહીં. વહેલી પરોઢે સ્ત્રીઓના મુખેથી ઓમ શબ્દ મોટેથી અને ઉત્સાહથી સાંભળવા મળ્યો એટલે કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટની સુશિક્ષિત મહિલા પ્રશાંતિ નિલયમ ત્યજીને જતી રહી. ભગવાનના દર્શન માટે સ્ત્રીઓ સામે કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ એમ માતા ઈશ્વરમ્માને લાગતું હતું. જો ઓમ શબ્દ બ્રહ્મનું પવિત્ર અને સંપૂર્ણ વાચિક પ્રતીક હોય તો ઓમ દ્વારા ઓમને બોલાવવાનો સ્ત્રીઓને પણ અધિકાર હોવો જ જોઈએ. બધા જ વર્ગની જાતિની સ્ત્રીઓને આ વરદાન ભગવાને આપ્યું, તેથી હું ખૂબ જ પ્રસન્ન છું એમ તેમણે સ્વામીને જણાવ્યું. પ્રશાંતિ નિલયમના એક પ્રવચન દરમિયાન તેમણે એક નોંધપાત્ર જાહેરાત કરી કે કોઈ પણ માન્ય ધોરણ વડે મને વર્ગીકૃત ન કરી શકો. જો મને કોઈ રીતે ઓળખાવવાની જરૂર લાગે તો મને સત્યબોધક તરીકે જ ઓળખાવો. તેમણે સાંભળેલા ભાગવતમાં કપિલ મુનિની વાત વિગતે આવે છે. તેમને વિષ્ણુના અવતાર તરીકે ઓળખવામાં આવેલા માનવી પ્રકૃતિ અને ઈશ્વર વિશેના તેમના ઉપદેશો તેમની માતા દેવહૂતિને સંભળાવ્યા હતા. એ જ રીતે ઈશ્વરમ્માએ પણ પરમ સુખનો કક્કો પોતાના પુત્ર સત્ય પાસેથી શીખ્યો. આને પરિણામે સામાજિક પૂર્વગ્રહ, ખોરાકના ગમા અણગમા, આધ્યાત્મિક લક્ષ્ય, કૌટુંબિક સંબંધો આ બધાએ ધીમે ધીમે પોતાની પકડ ગુમાવી. સ્વામીના પ્રભાવને કારણે ભક્તોના વલણ અને વર્તન બદલાયા તેની વાતો ભક્તો પાસેથી સાંભળતા સાંભળતા તેમને પોતાનામાં થયેલા રૂપાંતરની નવાઈ લાગી. સ્વામી જેમ જેમ તેમને પોતાના શબ્દો અને કાર્યો દ્વારા જે જે પાઠ શીખવાડતા તે તેમણે અને તેમની દીકરીઓએ આત્મસાત કરવા માંડ્યા. તેમને ખ્યાલ આવ્યો કે ગ્રામ્ય જીવનની તુચ્છતા અને તિરસ્કૃતતા પોતે વટાવી ચૂક્યા છે અને હવે બાકીનું જીવન ગામના નિરર્થક ગાંડપણથી દૂર પ્રશાંતિ નિલયમમાં ગાળવા તેઓ આતુર બન્યા. સ્વામીએ હા પાડી. તેમને નાના રસોડા અને સાંકડા બાથરૂમવાળી એક ઓરડી ફાળવી આપી. સ્વામી જ્યાં રહેતા હતા તેની ઉપર પ્રાર્થના ખંડની ચારે બાજુએ ગઢ ભક્તોને રહેવા માટે આવા ઘણા આવાસ હતા. તેઓને હવે કશી ફરિયાદ ન રહી. તેઓ બાબાની સહેજ સરખી કૃપાથી કૃતાર્થતા અનુભવતા. પછી તેમની ભાષા કે તેમના વર્તન વિશે સ્વામીએ કોઈ મશ્કરી કેમ કરી ન હોય. હવે તેમને કશી ચિંતા નથી, એકમાત્ર અપવાદ. સ્વામી બાળપણથી એક બાબતની કુટેવ ધરાવતા હતા. પોતાની સાદી સીધી જરૂરિયાતો ઈશ્વરમાં સંતોષે તેનો સ્વામી વિરોધ કરતા. કલાક સુધી મનાવો ત્યારે તેઓ એક કોળિયો માંડ ભરતા. સૌ નાના નાના બહાના કોળિયા ભાત માટે કાકા કરતો કાગડો, દૂર દૂરથી સંભળાતો ભિખારીનો અવાજ, માના ચહેરા પર છવાઈ જતી ચીડ, પડોશમાં કરતું રુદન બાળકનું, કાઢીને તેઓ પોતાની સામે મૂકેલી થાળી પરથી ઉઠી જતા અને હવે પ્રશાંતિની લૈયામાં રહ્યા પછી સ્વામી આછા પાતળા ખોરાકને પણ ટાળતા હતા તે માતાએ ધ્યાન કર્યું. તેમણે કહ્યું, આ ભક્તોને જે આનંદ થાય છે તે જ મારે માટે પૂરતો ખોરાક છે. પ્રાર્થના ખંડની સામે કતારમાં ઊભા રહીને ભક્તો સ્વામીના દર્શન માટે રાહ જોતા. સવારે 8 વાગે નાસ્તા માટે પશ્ચિમના ખંડમાંથી ખુલ્લા વરંદામાં થઈને પૂર્વ તરફના ભોજન ખંડમાં જાય, 11 વાગે ભોજન, 3 વાગે અલ્પાહાર કોફી, રાતે 8 વાગે વાળું. બધા જ જાણતા કે નાસ્તો, ભોજન, અલ્પાહાર અને વાળું આ તો ફક્ત કેવા ખાતર હતું, પણ એ બહાને સ્વામી પશ્ચિમ તરફના પોતાના ઓરડામાં જતા પહેલા થોડીક વાર ભક્તોને દર્શન આપતા. તેમને એ ખ્યાલ આવતો ન હતો કે દર્શન પામવાની ઝંખના સંતોષવા માટે જ સ્વામી ટેબલ પરથી જલ્દી ઊભા થઈ જતા હતા. તેમને સૌથી વધુ ભાવતી વાનગી ભક્તોને આનંદ, પણ એક વાત, માતા તરીકે ઈશ્વરમાં સ્વામીના આ આગ્રહને કેવી રીતે સમજી શકે? સ્વામી ઘણીવાર વધુ કપરી અસ્વીકૃતિઓ જણાવતા, તેને કારણે ભક્તો તેમાં એ ઈશ્વરમાં તો સૌથી વિશેષ કોમળ હૃદય ધરાવતા હતા, ખૂબ જ વિષાદમાં ડૂબી જતા. 1960માં એક પ્રસંગે સ્વામીએ દ્રઢ નિર્ધાર કરીને 36 દિવસ સુધી એક કપ છાશ સિવાય કશું જ ન લીધું. તે વખતે ભક્તોના આગ્રહ કાકલુદી જોઈને તેમના ચહેરા પર પ્રગટતો વિનોદ હું જોતો હતો. આ સાવ મામૂલી પોષણ મેળવીને પણ તેમના મુદ્રા અને હાવભાવ, અવાજ અને શક્તિ, આંખનો ચમકાર, હાથનું હલાવવું, કશાયમાં થાક કે અશક્તિના ચિહ્ન વર્તાતા ન હતા. પણ સ્વામી આગળ પોતાનો કેસ રજૂ કરવા ઈશ્વરમ્માએ મારે ત્યાં બહુ ધક્કા ખાધા. એમની પાસે જઈને જ્યારે મેં કહ્યું કે હવે તમે તમારો નિત્ય કાર્યક્રમ ફરી શરૂ કરવો જોઈએ, ત્યારે તેમણે મને પૂછ્યું, કેમ, તમે મને થાકી ગયેલા જુઓ છો? પહેલાં કરતાં તો હું વધુ ને વધુ એટલો ને એટલો જ સક્રિય છું. તમને દેખાતું નથી કે ભક્તોની મેદની વધતી જાય છે અને આખો દિવસ હું તેમનામાં જ વ્યસ્ત છું, ત્યારે હું આગળ દલીલ ન કરી શક્યો. એ પ્રશ્નોએ મને ચૂપ કરી દીધો, પણ કોઈ માતાને ચૂપ ન કરી શકે. સ્વામીના પથ્ય અપથ્ય તેમને નિર્બળ બનાવ્યા નથી એવું માનવા કોઈ તૈયાર ન હતું. સ્વામી કહેતા હતા, હું તેમના આનંદ પર ટકું છું, પણ નિલયમમાં કોઈના હૈયામાં આનંદ ન હતો. દરેકના હૃદયમાં માત્ર વેદના જ વેદના. ઘણા લોકોએ પોતપોતાનું ખાવાનું ઓછું કરી નાખીને જાતને શિક્ષા કરવા માંડી. આંખોમાંથી વહી જવા માંગતા આંસુને માંડ માંડ ખાઈ રાખતા ઈશ્વરમાં સાથે બધા સંમત થતા હતા. છેવટે સ્વામીએ નમતું ચોખ્યું. સ્વામીએ ભક્તોની વિનંતીને માન્ય કરી હવેથી નિયમિત રીતે નાસ્તો, ભોજન અને વાળું લેશે તેવી જાહેરાત પ્રાર્થના બેઠક પૂરી થાય ત્યારે કરવા કહ્યું. સ્વામીએ ભાત, કઢી, સોસ અને સૂપ લેવાની શરૂઆત કરી એટલે ઈશ્વરમ્માને અકથ્ય આનંદની અનુભૂતિ થઈ. તેમણે સ્વામીને હવે પછી આવી યુક્તિઓ અજમાવીને તેમને હેરાન ન કરવા જણાવ્યું. પાછલા વર્ષોમાં તેમને જ્યારે આ 36 દિવસની યાદ આવતી ત્યારે તેઓ નિશ્વાસ અને લાચારી વ્યક્ત કરતા. ભગવાનના સાનિધ્યમાં રહેવા બધા ભક્તોની પ્રાર્થનાઓને પરિણામે એ શક્ય બન્યું એનો કૃતજ્ઞ ભાવે સ્વીકાર કરતા હતા. પ્રાર્થનામાં શ્રદ્ધા અવિચળ રહી. બીજો એક હૃદયદ્રાવક પ્રસંગ સ્વામીએ 1968માં પ્રશાંતિ નિલયમાં શરૂ કરેલ યોજનાનો હતો. છેક 1968નો એ પ્રસંગ ઈશ્વરમ્માના માતૃવત્સલ હૃદયને સ્પર્શી ગયો. 10 દિવસ સુધી નેત્રરોગ ચિકિત્સા અને ઉપચારનો એ પ્રસંગ હતો. ત્યાં 4000 દર્દીઓને તપાસવામાં આવ્યા અને ગ્લુકોમા, મોતૈયાને કારણે અંધત્વ પામેલા લગભગ 1000 લોકો પર ઓપરેશન કરવામાં આવ્યા. નિલયના માર્ગ પર પુત્રો અને પ્રપૌત્ર દ્વારા દોરી લવાયેલા વૃદ્ધ લોકોના ટોળા આવવા લાગ્યા. ઈશ્વરમ્માને ખ્યાલ ન આવ્યો કે સ્વામીએ મદદ માટે લંબાવેલો હાથ પકડવા કેટલા બધા તૈયાર હતા. એમની સરભરા કરવાનો ઉત્સાહ ભાવિક ભક્ત સ્ત્રી પુરુષોમાં હતો. દર્દીઓની અડધી ઉપરની સંખ્યા તો સ્ત્રીઓની જ હતી. ઓપરેશન પહેલાં તેમના મોં ધોવા પડે, માથામાં તેલ નાખવું પડે, વાળ ઓળવા પડે, તેમની ચિંતાઓ દૂર કરવી પડે. સૌથી વધારે ભાવિક સ્ત્રીઓએ તેમની શુશ્રૂષા કરવાની તૈયારી બતાવી. ઈશ્વરમમાં તેમની સાથે જ હતા. થોડા જ દિવસો પછી આવનારા તેજસ્વી પ્રભાત માટે તેઓ આતુર હતા. જ્યારે નિલયમનું વાતાવરણ વૈદિક મંત્રો વડે ગુંજવા માંડ્યો અને વૈદિક અનુષ્ઠાનો થવા માંડ્યા ત્યારે માતા મૂંઝાયા, ગૂંચવાયા. પણ જ્યારે હજારો ગરીબ અને બીમાર ગ્રામીણોને ભોજન, વસ્ત્ર વગેરે આપવામાં આવ્યા, તેમની માવજત કરવામાં આવી, તેમને નવેસરથી વસાવવામાં આવ્યા, ત્યારે તેમને રાહતની લાગણી થઈ, આનંદની લાગણી તેમણે અનુભવી. સ્વામીએ તેમને સેવા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેર્યા અને તેમના હાથે સ્ત્રીઓને સાડીઓની પ્રસાદી અપાવી. સ્ત્રીઓ તેમના હાથમાં સાડીઓ ઝાલે ત્યારે તેમની આંખોમાં કૃતજ્ઞતાની ભાવના જોઈ ઈશ્વરમમાં અતિ આનંદિત થતા. સ્વામી પણ ધરતી પર કાળી મજૂરી કરનારા શ્રમણોના અસહાય હાથોમાં ધોતિયા અને ટુવાલ મૂકતા. ઉત્સાહપૂર્વક દાન કરવાની કળા તેમણે સ્વામી પાસેથી હસ્તગત કરી. સાડી આપતી વખતે એક બહેન બીજી બહેનને મળતી હોય તેવો અનુભવ તેમને થયો. તે પહેલાં ઈશ્વરમાં જ્યારે આંખે પાટા બાંધેલી સ્ત્રીઓની પથારીની લાંબી હરોળ આગળથી પસાર થતા ત્યારે દરેકને પોતાની બાજુમાં માતા ઈશ્વરમ્માની ઉપસ્થિતિનો ખ્યાલ આવતો. બધા તેમના સ્પર્શને ઝંખી રહેતા. સ્ત્રીઓ માટે સ્વામીએ ઉચ્ચ શિક્ષણની સગવડ કરી તેથી માતા ઈશ્વરમ્મા ખૂબ આનંદિત થયા. બીજી ગ્રામીણ સ્ત્રીઓની જેમ તેમણે ઘણા વર્ષો સુધી જે સ્ત્રીઓ ઘરનો ઉંબરો પણ ઓળંગી ન શકતી હતી અને જગતમાં પગ મૂકી ન શકતી હતી, પડકાર ઝીલે અને પુરુષોની ઈર્ષ્યાને ભયને હસી કાઢે તેની સામે પૂર્વગ્રહ તો સેવ્યો જ હતો. જગતમાં પગ મૂકવો એ ઈશ્વરમ્માની દ્રષ્ટિએ સ્ત્રીઓને ન શોભે એવું કૃત્ય હતું. માતૃત્વ સ્ત્રીઓની પરમ પ્રાપ્તિ હતી. પાણું ઝુલાવવું તેનું પવિત્ર તપ કાર્ય હતું. પ્રાચીન શાસ્ત્રોએ તેનો પતિ જે માર્ગે જાય તેને અનુસરવા માટે ઘડેલા નીતિ નિયમોનું વિધિ નિષેધોનું પાલન કરવું જોઈએ. પણ જ્યારે પ્રાર્થના અને પરિતાપે ઉત્પત્તિમાં શિક્ષિત સ્ત્રીઓને, સાહિત્યપ્રિય સ્ત્રીઓને, અંગ્રેજી ભાષા બોલતી સ્ત્રીઓને, અંગ્રેજ સ્ત્રીઓને આણી તથા ઈશ્વરમ્માએ જાણી તેમના નમ્રતા, પવિત્રતા અને સ્વજનો પ્રત્યેના વફાદારી જોયા ત્યારે તેમના મનમાંથી બધા જ પૂર્વગ્રહો નષ્ટ થયા. તેમણે જોયું કે શિક્ષણ આદર, પ્રેમ અને સાધનાના દ્વાર ખોલે છે. પોતાને લખતા વાંચતા ન આવડ્યું તેનો તેમને પશ્ચાતાપ થવા લાગ્યો. હવે તો મરણ સુધી એ જ હાલતમાં રહેવામાં આવ્યું. પણ તેમણે પોતાના પુત્ર પુત્રીઓને શિક્ષણ આપવા મનાઈ ન ફરમાવી. પોતાના પૌત્ર પૌત્રીઓને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણવા માટે પ્રોત્સાહન આપ્યું. દિવ્ય હાથ દ્વારા વાવવામાં આવેલું બીજ બહુ ઝડપથી સ્વાંગર્યું, સ્થિરતાથી, દ્રઢતાથી વિકસવા માંડ્યું. કોલેજની હોસ્ટેલ, લાઇબ્રેરી અને ઓડિટોરિયમની ઇમારત માટેના પાયા એક વર્ષમાં નંખાયા અને 18 મહિના પછી ભારતના રાષ્ટ્રપતિએ સંપૂર્ણ સજ્જ શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ વિધિ જોઈને તથા સ્વામીની બાજુમાં રાજ્યપાલો, મંત્રીઓને બેઠેલા જોઈ અને તેમના મોઢે સ્વામી પ્રત્યે ભક્તિ તથા કૃતજ્ઞતાના શબ્દો સાંભળી ઈશ્વરમ્માને ખૂબ જ આનંદ થતો. તે દિવસ ગુરુ પૂર્ણિમાનો હતો અને અંધ તથા અપંગોને જ્ઞાન તેજના પથ ઉપર દોરી જનારા ગુરુ તરીકે સ્વામી પ્રકાશી ઉઠ્યા. 1970ના મેમાં સ્વામી સાથે મુંબઈ જનારી મંડળીમાં ઈશ્વરમ્મા સામેલ હતા. ભક્તોની વિનંતીને માન આપીને સ્વામીએ વર્ષમાં એક વખત ધર્મક્ષેત્રની વાર્ષિક તિથિ પ્રસંગે દર્શન આપવાનું વચન આપ્યું હતું. પંડિતોએ ઈશ્વરમ્માને કહ્યું હતું કે પ્રશાંતિ નિલયમની જેમ સ્વામીએ પાડેલું આ નામ ગૂઢ મર્મ ધરાવે છે. જે નામ હતું ધર્મક્ષેત્ર, તેનાથી જગતને જણાવવામાં આવ્યું છે કે સ્વામીએ ધર્મના પુનરુત્થાનનું કાર્ય હાથ ધર્યું છે. એ ઉપરાંત દરેક માનવીના હૃદયને શાંતિનું પરમધામ તો બનાવવાનું રહ્યું જ છે. બીજું પણ એક સૌભાગ્ય રાહ જોતું હતું. નવાનગરના રાજમાતાએ સ્વામીને દ્વારકા આવવા આમંત્રણ આપ્યું કૃષ્ણની સોબતમાં. એટલે કાફલો તૈયાર કરવામાં આવ્યો અને અમે યાત્રાનો પ્રારંભ કર્યો. માતાએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. વૃંદાવન અને મથુરા આગળ મહાકાવ્યોમાં વર્ણવેલી યમુનાની મુલાકાત તેમણે લીધી હતી. હવે તેઓ દ્વારકા જઈ રહ્યા હતા. દંતકથાઓ, નાટક અને ગીતો દ્વારા દ્વારકા તેમના હૃદયમાં ગોપિત હતું જ. સ્વામીના આગમનની પ્રતીક્ષા કરતી માનવ મેદનીથી શ્રીકૃષ્ણનું વિશાળ મંદિર ઉભરાતું હતું. પાછળથી આવેલા અમારા જેવા તો બહારના દ્વારથી આગળ જઈ ન શક્યા. અમે માતાને અને તેમની નાની મંડળીને બહાર આવતા જોયા. તેમણે મંદિરના ગર્ભગૃહ આસપાસ લટકાવેલા તોરણોમાંથી મૂર્તિના દર્શન કર્યા. સ્વામીએ અંદર જવાની ના પાડી, કારણ કે તેનાથી ભીડ વધુ વધી જશે અને પછી તેમાં લોકો ગુંગળાઈ મળશે એવો તેમને ડર લાગ્યો. તેઓ ખુલ્લા ચોકની વચ્ચે ઊભા રહ્યા અને લોકો તેમના દર્શન કરવા બહાર આવ્યા. એ રીતે તેમણે ભીડ ઓછી કરી. પાછળથી તેઓ મીઠાપુર ગયા. બપોરે સ્વામી ત્યાંથી પાછા ફર્યા. માતાને કારની બારીમાંથી માતાને બીજી વાર મંદિરના દર્શન કરવાનો લાભ મળ્યો. એ બપોરે ભીડને કારણે નિરાંતે દર્શન કરવા મળ્યા ન હતા, એટલે તેમણે બીજી વખત દર્શન કરવાનું મન કર્યું. પણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ તેમનું શું ચાલે, કાર પૂરપાટ દોડવા માંડી. અડધા કલાક પછી જમણી બાજુએ કોઈ ઓવારો જોયો. તેમને યાદ આવ્યું કે એની પાર દેખાતા સમુદ્રમાં દ્વારકા ડૂબી ગયું હતું. કાર ઊભી રહી અને અમે રેતાળ પટમાં ઉતર્યા. સ્વામીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. સ્વામી પાણીની ધાર આગળ પહોંચ્યા અને થોડા સમય મોજા સાથે રમતો કરી. અમારામાંથી કેટલાક ભીંજાયા. તેમની સ્થિતિ જોઈ અમારા ઉપર છાલક વરસાવવા ધસી આવતા મોજાઓની થપાટોમાં અણધારી રીતે કેટલાક સપડાઈ ગયા હતા. પાછળથી અમે રેતીમાં તેમની આસપાસ બેઠા. તેમના કહેવાથી અમે તેમની આગળ રેતીનો ઢગલો કર્યો. તેમના સંકલ્પથી રેતીના એક કણ ખાંડમાં, વિભૂતિમાં અને મંડળીના સભ્યો જે વિવિધ દેવદેવીની પૂજા કરતા હતા તેમની આકૃતિ ઉપસાવેલી ચાંદીની તકતીઓમાં ફેરવાઈ ગયા. આજે સવારે તમારામાંથી કેટલા મંદિરના દર્શન કરી શક્યા ન હતા ખરું ને? ડઝને કે હાથ ઊંચા કર્યા. માતાએ કહ્યું, સ્વામી હું પણ પૂરા દર્શન કરી શકી ન હતી. તમે તો સૌથી પહેલા અંદર ગયા. હા, તો પણ ભીડ એટલી બધી હતી કે અગરબત્તીની વાસ જ અમને આવી. સ્વામીએ તેમને ખાતરી આપી, હવે તમારે ધરાઈને જોવા હોય તો લો, આ જોઈ લો. તેમણે ઢગલાને સપાટ કર્યો, આંગળી વડે ભાત પાડી, જુઓ આ રહ્યા, સ્વામીએ જણાવ્યું. અને તરત જ તેમણે દોરેલી રેખાઓમાંથી 18 ઇંચ ઊંચી શ્રીકૃષ્ણની સુવર્ણ પ્રતિમા પ્રગટી. અમે આશ્ચર્યચકિત થઈ ગયા. માતા તો પોતાનું અચરજ સમાવી જ ન શક્યા. આટલું બધું સોનું ક્યાંથી આવ્યું? ઓગળ્યું કેવી રીતે? મૂર્તિ બની કેવી રીતે? રત્નો પણ ભાગવતમાં વર્ણવ્યા પ્રમાણે ના જ હતા. સ્વામીએ સુવર્ણ પ્રતિમા રાજમાતાના હાથમાં મૂકી અને યાત્રા શરૂ કરવા ઊભા થયા. પણ ઈશ્વરમમાં એ પવિત્ર સમુદ્ર તટ પરથી જાત જાતના આકારો અને રંગોવાળા શંખ છીપલા વીણવામાં વ્યસ્ત હતા. બાળકોને આની સાથે રમવાનો ખૂબ આનંદ આવશે. તેમણે 10 વાર નમૂના પોતાની સાડીના છેડે બાંધી દીધા. બાળકોને મીઠાઈ રમકડા આપીને ખુશ કરવાનું તેમને ખૂબ જ ગમતું. તેમના નાના નાના ઘરાક પણ ઘણા બધા હતા, એટલે આવા શંખ તેમણે વધુ વીણ્યા હોત. પરંતુ સ્વામી તો રેતાળ પટના રસ્તા પર પડતા કિનારે પહોંચી ગયા હતા. સ્વામીની સાથે જવા માટે ઈશ્વરમ્માની આતુરતાનું બીજું પણ એક કારણ હતું. તેઓ મુંબઈથી સોમનાથ ત્યાંના પ્રખ્યાત શિવ મંદિરના પ્રવેશદ્વાર ગોપુરમનું ઉદ્ઘાટન કરવાના હતા. એ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. દાયકાઓની ઉપેક્ષા પછી સ્વતંત્ર ભારતના હિન્દુ મહારથીઓએ તે મંદિરને પુનર્જીવિત કર્યું હતું. આ મંદિરના પુનરુત્થાનની પ્રતિજ્ઞા કરનારોમાં એક નવા નગરના જામ સાહેબ હતા. તેઓ પોતાનું સ્વપ્ન સાકાર થવા જીવતા રહ્યા. મંદિર તેના જીર્ણ અવશેષોમાંથી ઊભું થયું. આખા દેશના શ્રદ્ધાળુઓનો એક જમાનામાં આ મંદિર ધ્રુવ તારો બન્યું હતું તેવું ફરી ઊભું થયું. મુખ્ય મંદિરના પ્રવેશદ્વાર આગળ જામ સાહેબે પોતાના ખર્ચે ભવ્ય ગોપુરમ બાંધવાની યોજના વિચારી હતી. તેમણે ઉદ્ઘાટન માટે ભગવાન શ્રી સત્યસાઈ બાબાને આમંત્રણ આપ્યું હતું, પરંતુ એ પહેલાં તેમનું અવસાન થયું એટલે રાજમાતાએ પોતાના પતિની ઈચ્છાને માન આપવા ભગવાન શ્રી બાબાને વિનંતી કરી અને બાબાએ કૃપાપૂર્વક સંમતિ આપી. મંડળીએ થોડા દિવસ જામનગરમાં રાજમાતા સાથે ગાળ્યા. સોમનાથમાં સ્વામી જ્યારે 4 ફૂટ ઊંચા લિંગ ઉપર પોતાના હાથમાંથી સોનેરી પુષ્પ વરસાવતા હતા ત્યારે માતા રાજમાતાની બાજુમાં ગર્ભગૃહના ઉભરા પર ઊભા રહ્યા. ઈસવીસન 900ના સમયથી વાયવ્ય સરહદેથી આક્રમકોએ અવારનવાર મૂર્તિભંજકોના જનૂન વડે લૂંટ ચલાવી હતી અને એક પ્રસંગે આ લૂંટની મોંઘામાં મોંઘી સંપત્તિરૂપ લિંગને ઉઠાવી ગયા, જે મૂર્તિપૂજક કાફરોની પૂજાને પાત્ર હતું. જામનગરથી સોમનાથ આવતા હતા ત્યાર પહેલાં સ્વામીએ આ લોભિયાઓની લૂંટની કથા સંભળાવી હતી, પણ તેમણે પાછળથી અમારા આનંદ વચ્ચે કહ્યું કે લોકો અપવિત્ર આનંદના આવેશમાં જે લિંગ ઉઠાવી ગયા હતા તે બધા ભક્તિના સનાતન સ્ત્રોતને ઝાલનારા સાચા લિંગ ન હતા. 1000 વર્ષ અગાઉ કોઈ પ્રખ્યાત ઋષિએ ગર્ભગૃહની વચ્ચે સંગેમરમર જેવા પથ્થરનું શિવલિંગ સ્થાપ્યું હતું. એના પર કોઈનું ધ્યાન ન ગયું અને તેને ઊની આંચ પણ ન આવી. જ્યારે એ સ્થળે સ્થપાયેલ ઊંચું શિવલિંગ લઈ જવામાં આવ્યું અને ફરી સ્થાપવામાં આવ્યા, આ રહસ્ય પ્રકટ કરવાની ઘડી હવે આવી પહોંચી હતી. હવે મંદિરને કોઈ ભય ન હતો એટલે તેઓ મૂળ જ્યોતિર્લિંગને પ્રકાશમાં લાવવા માંગે છે, જેના દિવ્ય સ્પંદનો ત્યાં લાંબા ગાળા સુધી સુષુપ્ત શક્તિરૂપે રહ્યા હતા. સ્વામી બોલતા હતા તે જ વખતે તેમણે હાથ ઘુમાવ્યો અને આંખ આંજી નાખે એવો પદાર્થ તેમના હાથમાં આવી ગયો. મૂળ જ્યોતિર્ના તેમણે ફરી હાથ ઘુમાવ્યો અને તેમને ભૂમિ નીચેના સ્થળેથી કાઢેલા લિંગને બરાબર જકડી રાખે તેવું સુવર્ણ પાત્રનું પણ સર્જન કર્યું. માતાની આંખમાંથી હર્ષાશ્રુ વહી ગયા. પાછળથી તેમણે પરમ સંતોષની લાગણી વ્યક્ત કરતા મને કહ્યું, એ ઘટના અદ્ભુત હતી. હું જીવું છું એ પણ માની શકાતું નથી. હું જાણે આ જન્મમાંથી બીજા જન્મમાં પ્રવેશી રહી છું તેવું મને લાગતું હતું. ભગવાને 1970ના ડિસેમ્બરમાં ગોવાની મુલાકાત લીધી. ભગવાન સાથે સ્ત્રી ભક્તોની જે મંડળી ગયેલી તેમાં જૂન સુલુટર પણ હતા. તેમણે એ મહિનાની 8મી તારીખે બનેલી અદ્ભુત ઘટના નોંધી છે. અમે બાબાવીના ભોજન લીધું એ દુઃખદ ઘટના હતી. તેઓ કેમ ન આવ્યા તેનું બધાને અચરજ થયું. શું બની રહ્યું છે એ જાણનારા છે અને તેઓ એ વાત જાહેર કરતા દુઃખ અનુભવતા હતા તેની મને ખબર ન હતી. બાબા પ્રશાંતિની લૈયામાં હોય કે ગમે ત્યાં હોય, પોતાના ઓરડામાંથી બહાર ન આવે એ વિચિત્ર ઘટના કહેવાય. તેઓ હંમેશા સવારથી સાંજ સુધી અનેકવાર દર્શન આપે જ છે. મને ખબર હતી કે બાબા એક જાહેર સભાને પણ સંબોધવાના હતા. ચર્ચમાં જતી વખતે અમે એ જ મેદાન પાસેથી પસાર થયા અને જોયું તો લોકો સભાનો આરંભ અગાઉથી જ ત્યાં થાય તે માટે આવવા માંડ્યા હતા. બાબા શા માટે સભાને નિરાશ કરતા હતા? સ્વામીને જ આપણે એનો ઉત્તર આપવા દઈએ. 7મીની રાતે વિચિત્ર ઘટના બની. હું પથારીમાં સૂઈ શકતો ન હતો, બેસી શકતો ન હતો, એક પડખેથી બીજે પડખે મારાથી ફરાતું નહોતું, બોલી શકતો ન હતો, કોઈને બોલાવી શકતો ન હતો. હું કોઈને ચિંતા કે મુશ્કેલીમાં મૂકવા માગતો ન હતો. મેં વ્યવસ્થિત છે એમ માનવાનો પ્રયત્ન કર્યો. એ સવારે કુશળ ડૉક્ટરોને લેફ્ટનન્ટ ગવર્નર શ્રી નકુલસેને બોલાવ્યા. તેઓ અમારા યજમાન હતા અને અમે કાબો રાજનિવાસમાં ઉતર્યા હતા. બધાએ સર્વાનુમતે જાહેર કર્યું પેરોકોલિક એપેન્ડિસાઇટિસનો ઉગ્ર હુમલો ઓપરેશન કરવાની અનિચ્છા. મને જાહેર સભાને સંબોધવા અને ભગવાન 3 દિવસ પછી પ્રવચન આપશે એમ જણાવવા મોકલવામાં આવ્યો. બાબાએ એક વખત જાતે હોરી લીધેલા પક્ષાઘાતના હુમલાની અને એમાંથી કેવી રીતે બહાર આવ્યા તેની વાત કહી. તેમણે ખાતરી આપી કે આ એપેન્ડિસાઇટિસ તેમનું પોતાનું નથી, એ જેવી રીતે અત્યારે ઉછીની લીધી છે તેવી જ રીતે દૂર ફગાવી પણ દેવામાં આવશે. એપેન્ડિસાઇટિસની વાતે જગતને ચોંકાવી દીધી. આખા દેશમાં જગતમાં આ અકલ્પ્ય સમાચાર પ્રસરી ગયા. રાષ્ટ્રીય અખબારોની સવારની આવૃત્તિએ લાખો લોકોના હૈયામાં ચિંતા, દુઃખ અને હતાશાનું સર્જન કર્યું. ગવર્નરના એ રાજમહેલમાં તાર ટેલિફોન આવવા લાગ્યા. પ્રાર્થના, દલીલ, શંકા, અસ્વીકાર, આશા, રુદન તેમાં પ્રગટતા હતા. એ માંદગી લઈ લેવાની દરખાસ્તો આવી અને પ્રાયશ્ચિતની પ્રતિજ્ઞાઓ પણ થવા લાગી. એ વખતે માતા ઈશ્વરમાં પુટપરથી માતા ગુરુ પૂર્ણિમાના ચમત્કારની સ્મૃતિએ તેમને આશ્વાસન આપ્યું. ચારે બાજુ આ નવી કટોકટીએ હતાશાના મોજા જન્માવ્યા હતા. પક્ષાઘાતના હુમલા વખતે સાંજે સ્વામીએ પોતાની સારવાર કરી ત્યારે ઉચ્ચારેલી ખાતરીના શબ્દો તેમના કાનમાં ગુંજી રહ્યા હતા. માંદગી આ શરીરને ન સ્પર્શી શકે, માંદગી પાસે પણ ન આવી શકે, ક્યારેક આવે તો પણ ચોક્કસ માનજો કે એ કોઈક બીજાની હશે, મારી નહીં. એ જેવી આવી તેવી જ જાય છે. હું જ્યારે ઈચ્છું છું ત્યારે તે જાય છે. મારે એની સાથે કોઈ સંબંધ નથી, હું એની અસર હેઠળ નથી. માતાએ પોતાની હિંમત વડે બીજાઓની અસ્વસ્થતા ઓછી કરી, પણ એકલા પડ્યા ત્યારે તેમણે કલ્પાંત કર્યું. તેઓ બીજાને મળતા ન હતા, તેમને ડર હતો કે તેઓ વધુ ખરાબ સમાચાર આપશે. એ દરમિયાન સર્જીઓના પરુથી ભરેલા જે ગોળાને દૂર કરવા માગતા હતા તો બાબાએ તેને ફગાવી દીધો અને 10 ડિસેમ્બરે વચન આપ્યું હતું તે મુજબ તેમણે સભાને સંબોધી. લેફ્ટનન્ટ ગવર્નરના શબ્દોમાં આ ચમત્કારના ચમત્કારને જોઈએ. ભગવાન ભક્તોના હૃદયના ઊંડાણોમાં જીવે છે. તેઓ ભક્તોની માંદગી ઉછીની લે છે અને બીજાઓ વતી પોતે દુઃખ વેઠે છે, કારણ કે જો એમ ન કર્યું હોત તો એ ભક્તો મરણ શરણ થયા હોત. ગોવાના ડૉક્ટરોને મૂંઝવનારી લીલા આપણે હમણાં જ જોઈ. એનાથી આપણા મનમાં હવે એ વાતની શંકા નથી કે ભગવાન શ્રી સત્યસાઈ બાબાથી પર હોય એવું આ જગતમાં કશું જ નથી. 11મી તારીખે સ્વામીએ મને પુટપરથી જવા માટે અને પ્રશાંતિ નિલયમના રહીશોને ગોવામાં બનેલી ઘટનાથી માહિતગાર બનાવવા માટે કહ્યું. તેઓ ત્યાં ભયભીત છે. આ બધી અફવાઓએ તેમને ચક્કર ભ્રમર કરી નાખ્યા છે. હું એકાદ ક્ષણ ખચકાયો અને આ કામગીરી બજાવવાની મેં ના પાડી ત્યારે તેમણે કહ્યું, જો બીજાઓ જશે અને ત્યાંના રહીશો અને ખાસ તો માતા ઈશ્વરમ્માને તેમના બોલમાં વિશ્વાસ જ ન આવે, પણ તેમને એટલો વિશ્વાસ છે કે હું સાજો સમો હોઉં તો જ કસ્તુરી બહાર નીકળે, તો જ તેમને ખાતરી થશે કે છાપાવાળાઓએ બધું ચગાવેલા એપેન્ડિક્સના સમાચાર હવે સાચા નથી. એટલે મારે માનવું પડ્યું. શક્ય તેટલી ઝડપે હું પુટપરથી પહોંચ્યો અને 1 કલાક માના સુધી ગાળ્યો. તેમને ખાતરી કરાવીને પ્રાર્થના ખંડમાં ગયો અને કોબો રાજનિવાસની ઘટનાની વિગતવાર માહિતી મેં બીજાઓને પણ આપી. માતાએ જોયું કે સ્વામી જે પ્રદેશની મુલાકાત લે છે તે પ્રદેશના લોકો સેંકડોની સંખ્યામાં આવવા માંડે છે. આ પરિપાટી પ્રમાણે નીલગિરી, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબથી લોકો આવ્યા જ કરતા. તેઓ વેશભૂષા, રહેણીકરણીના પ્રાદેશિક ભેદભાવ ઓળખતા થયા અને ધીમે ધીમે તેઓ ચરણ સ્પર્શ કરવા માટે તેમના ઓરડામાં પ્રવેશતી સ્ત્રીઓ વેશ પરથી તેઓ તે કયા પ્રદેશની છે તે કહી આપતા હતા. તેમની અંજલિ આપવાની રીત, નમસ્તે, નમસ્કારની જુદી જુદી રીતો દ્વારા પણ પ્રાદેશિકતા સ્પષ્ટ થતી હતી. તે સૌ નિષ્ક્રિય શ્રોતા ન હતા. આશીર્વાદ માગતી સ્ત્રીઓ ક્યાંની છે, શા માટે આવ્યા છે એ બધી પૂછતાછ કરીને તેમને પ્રાપ્ત થયેલા વરદાનમાં વધારો કરતા હતા. રાતોરાત પ્રશાંતિ નિલયમ અનેક ધર્મનું કેન્દ્ર સ્થાન બન્યું. ચાંદીના દ્વાર અને અગાસી પર સોનાના ઘુમ્મટ, બધા જ દેશોના શિલ્પ હતા અને મુખ્ય મંદિરમાં સનાતન ધર્મ, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ ધર્મના પ્રતીકો હતા. બીજા કોઈ મંદિરમાં પ્રાર્થના ખંડમાં અહિંદુ ધર્મના પ્રતીકો હોય એવું ઈશ્વરમને જણાયું નથી. બીજા કોઈ અર્થે કે મસ્જિદે બીજાઓના ધર્મને આ રીતે આદરભર્યું સ્થાન અર્પણ નથી કર્યું. તેમને જાણીને આનંદ થયો કે સ્વામી બધા જ ધર્મના મૂળને પોષે છે, હિન્દુ અને હિન્દુ ધર્મના લક્ષ્ય પામવામાં મદદ કરે છે, મુસ્લિમને સાચા મુસ્લિમ, ખ્રિસ્તીને સાચા ખ્રિસ્તી બનાવવામાં મદદ કરે છે, જેથી બધા જ પ્રેમ અને પ્રકાશના પથ પર ભેગા થઈ શકે, જ્યાં બધા જ ભેદભાવ શમી જાય, એકમાત્ર પરમાત્મામાં વિલીન થાય છે. પ્રાર્થના ખંડમાં ભજન માટે મુસ્લિમોને અને ખ્રિસ્તીઓને જોઈ માતાને ખૂબ આનંદ થતો. તેઓ કેડમાં છોકરા તેડીને તેમના આશીર્વાદ લેવા આવતી. પીળા વસ્ત્રધારી સંન્યાસીઓ પણ હતા. તેઓ શ્રીલંકાના બૌદ્ધ સાધુઓ છે એવું કોઈએ તેમને કહ્યું. તેમને મન તો શ્રીલંકા ત્રણ રાજ્યોમાંનું એક રાજ્ય હતું, જેની વાત રામાયણમાં આવે છે. બીજા બે રાજ્ય અયોધ્યા અને કિષ્કિંધા, હવે એ ટાપુ બુદ્ધના સૌમ્ય સ્મિતથી શોભે છે તે જાણીને તેમને ખૂબ રાહત થઈ. પછી તો એક એક દિવસ પુટપાટી ખાતે ઉત્સવ બની ગયો. માતા સહેજ પણ આરામ ન કરતા, નિલયમને નિત્ય ઉજાળતા. પ્રેરણા અને તેજ, ભક્તિ અને પ્રશસ્તિની ભરતીમાં તેઓ ડૂબી જતા. 8x5 ભજનખંડ 1942 પૂરતો હતો, પણ ઉભરાતા ભક્તોને કારણે બહારના ગ્રેબલ રોડનો ઉપયોગ કરવો પડ્યો. ગામને છેવાડે 18x18 પ્રાર્થના ખંડ પણ એની બાજુમાં 40x10 દિવાલોવાળા ચોગાન બંધાયા, પછી બાજુ પર મૂકવો પડ્યો. 1950 ઉદ્ઘાટન થયેલા પ્રશાંતિ નિલયમાં 100x20 પ્રાર્થના ખંડ હતો, પણ એ પણ નાનો પડ્યો. તેની ઉત્તરે 140x25 મોટી દિવાલો અને છાપરાવાળું ચોગાન બાંધવામાં આવ્યું. આ વિસ્તરતા જતા સંકુલને માતા આશ્ચર્યથી નિહાળી રહેતા, આ ક્યાં સુધી ચાલશે? દરેક વખતે નવા બંધાતા પ્રાર્થના ખંડ કે ઓડિટોરિયમ જોઈને માતાને આ જ પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો. એનો કોઈ ઉત્તર ન હતો. તેમને કહેવામાં આવતું કે આખા જગતમાંથી આવતા હજારો ભક્તોની પરિષદો મદ્રાસ, મુંબઈ કે અન્ય સ્થળે ભરવામાં આવતી હતી. તેમનું આશ્ચર્ય સ્વામીની જાહેરાતમાં જ આશ્રય લઈ શકે તેમ હતું. આ બધા ભક્તો એકઠા થાય ત્યાં સભાગૃહનું છાપરું આકાશ જ બનશે. સ્વામીના દર્શન કરી પાછા ફરતા ભક્તો નવા ઉત્સાહથી છલકાઈ ઉઠતા, હૃદયમાં પ્રેમનો પ્રકાશ ઝળહળી ઉઠતો, કારણ કે એ દિવ્ય હાથ અને દિવ્ય આશીર્વાદથી પોષાયેલા હતા. માતાએ સેવા કાર્યમાં જોડાયેલા સેંકડો સ્ત્રી પુરુષ સ્વયંસેવકોને જોયા. તેમણે તો સ્વાર્પણની પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રશાંતિ નિલયમ તથા આસપાસના વિસ્તારને અવાજ, બિન સલામતી, બિન આરોગ્યકારક સ્થિતિમાંથી મુક્ત રાખવા આતુર હતા. ઈશ્વરમમાં ઘણી વખત પોતાના સાથીઓને પૂછતા, આવું ઉદાર સ્વાર્પણ અને આ પૂજાને ગામના આપણે બધા પાત્ર છીએ ખરા? ઓ શાંતિ શાંતિ શાંતિ.